لا حول ولا قوة إلا بالله العلي العظيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على خير خلقه ونور عرشه وخاتم النبيين سادسها وياسين أحمد مجتبى ومحمد المصطفى صلوات الله عليه وآله وسلم. صلوات قال الله سبحانه وتعالى في كتاب المجيد فرقان الحميد، بسم الله الرحمن الرحيم. إنا حلينا بالسبيل إما شاكرا وإما كفورا. عزاداران حسین، السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ. قرآن مجید نی آیت انا حدینا السبیل اما شاکرم و اما کفورا آج اپنے ساتواں مرحلہ میں آیت کی پرویش کری رہا چاہیے. مومنین، اللہ سبحانہ و تعالیٰ طرف کی ارشاد چھے کہ آئی لوگو، آئی بنی نو انسان، ہمیں تمنے راہ راست سیدھو رستو بتاڑی دیدو، بے شک ہدایت جے کروانی ہتی تے ہمیں تمنے کری آتی. ہمیں تمہاری اوپر چھے کہ تمہیں تے رستہ اوپر چالی انی ہمارو شکر ادا کرو یا تے رستہ نے موکی انی تمہیں کفر. مومنین، آ آیت نی تھوڑی تھوڑی تفسیر اپنے ہر مجلس نی اندر کرتا رہیا کہ اللہ سبحانہ و تعالی آ آیت نی اندر ایک خاص بات مومنوں سامنے پیش کرے چھے. اللہ سبحانہ و تعالی طرف کی ارشاد تھا چھے کہ ہدایت نو جے حق ہتو تے ہمیں پورو کریو، تینی اوپر چالو یا نہ چالو تے تمہاری اوپر چھے. یعنی کہ اللہ سبحانہ و تعالی اپنے ایک وقت معین تک مہلت آپے چھے کہ اے انسانوں، انے خاص کرینے اے مومنوں، تمہیں ایک بات اوپر وچار کرو کہ ہدایت نی تمنے ضرور ہتی، ہدایت میں تمہاری سامنے پیش کری، ہوے تمہارو فری ویل چھے، تمہیں یا تو انہیں ایکسپٹ کرو، قبول کرو، یا تمہیں انہیں نکاری کاٹو. ایک وقت مہین کے جے تمہارا موت نو وقت چھے، تیاں سدینی ہمارا طرف تھی تم نے مہلت چھے، تمہیں جے چاہو تے کرو. موت پچھی جارے وقت آو سے تیارے ہمیں تمہاری پاس سوال انی جواب کرسو. سم الینا ترجعون، ایک وقت فرینے تم نے ہماری پاسج پاچھو آوان چھے. انسان اگر سارو کام کر سے تو اپنے سمجھئے چھی کہ اللہ سبحانہ و تعالیٰ پاسے تھی تینے ثواب مل سے. انسان اگر خراب کام کر سے تو اللہ سبحانہ و تعالیٰ طرف تھی تے گناہ نی اندر داخل ہو سے. یعنی عزیزو، آیت نی اندر چار بات اپنی سامنے آوے چھے. ایک طرف چھے زندگی کہ جینی اندر اللہ یا اپن نے ہدایت کری، ایک چھے موت کہ جے ایک مہین وقت چھے کہ تیاں سودی اللہ یا اپن نے فریڈم آپیو، ایک چھے سارا کام انی بیجو چھے خراب کام، یعنی ایک چھے ثواب انی بیجو گنا. بس دل ماں ایک آشا چھے کہ آج نی آ شب جمعانی شب نا تماری سامے آ چار چیز نے ساتے لئی، زندگی، موت، ثواب انی گنا، آ چار چیز اپنے ساتے لئی અને તેની એક ફિલોસોફી જે ઇસ્લામે આપણી સામે પેશ કરી છે તે ફિલોસોફી તમારી સામે બહુ સમરી તરીકે ટૂંકામાં પેશ કરી. આજે શબે જુમા છે અને હદીસોમાં છે કે આ ઈ શબ છે કે જે ઇબાદતની શબ છે, જે અલ્લાહ પાસે પોતાના ગુના માફ કરવાની શબ છે. માસુમીનનું ફરમાન છે કે તમારા મોતને તમે હર રોજ યાદ કરો, પણ અગર ન કરી શકો તો એક વખત અઠવાડિયામાં જરૂર યાદ કરજો, અને તે છે શબે જુમા. કારણ કે આ ઈ શબ છે કે જેની અંદર મરહુમોની રૂહ તમારા દર ઉપર મોહતાજી સાથે આવે છે અને તે તમારી પાસે દરિયાફ્ત કરે છે કે અહીં લોકો તમારા પાસે આ રૂહ મુફતાજ તરીકે આવે છે અને આપણી પાસે દુઆ કરે છે કે તમે અમને કારે ખરથી તમે અમને સૂરે ફાતિહાથી યાદ કરો. તો આ જે એક ફિલોસોફી છે મોતની અને હયાતની, તે યુનિક રીતે ઇસ્લામે દુનિયાની સામે પેશ કરી છે. આજે જયારે ઇસ્લામની વાત થાય છે ત્યારે મારા જવાન ભાઈઓ તરફથી એક સવાલ હંમેશા ઉઠે છે, અને તે એ હોય છે કે ઇસ્લામ આટલું પેસિમિસ્ટ મઝહબ શા માટે છે? જયારે પણ તમે જોશો રોવાની વાત છે, જયારે પણ તમે જોશો ગુનાની વાત છે, જયારે પણ તમે કુરાન ખોલશો સજાની વાત છે, જયારે પણ તમે વાત કરશો તો મોતની વાત છે. તો ઇન્સાન વાસ્તે દુનિયામાં જીવવું આટલું મુશ્કેલ છે અને એની સાથે આટલી પેસિમિસ્ટ વાત જયારે દુનિયાની સામે પેશ કરવામાં આવે તો એક વખત ઇસ્લામનો માનવા વાળો ઘણી વખત વિચારમાં પડે છે કે ઇસ્લામ આટલો પેસિમિસ્ટ મઝહબ શા માટે છે? તો એના વાસ્તે આપણા મૌલાને આકા અમીરુલ મોમિનીન સલવાતુલ્લાહ અલયહી મૌલાની એક મશહૂર મારૂફ હદીસ છે કે જો અઝીઝો દુનિયા અને આખરત, મોત અને હયાતને મૌલા દુનિયાની સામે કેવી રીતના પેશ કરે છે. અમીરુલ મોમિનીન કહે છે કે અય લોકો, તમે આ દુનિયાની અંદર ઈ રીતે જીવો, ઈ રીતે તમારી જિંદગી બસર કરો કે જાણે કે તમને અહીંયા સદા યાને પરમેનન્ટ આ દુનિયાની અંદર રહેવાનું છે. યાર એક કેટલો ઓપ્ટિમિસ્ટિક ખ્યાલ તમે મૌલાનો જોવો. મૌલા કહે છે તમે આ દુનિયાની અંદર એ રીતે તમારી જિંદગી બસર કરો કે જાણે તમને સદા આ દુનિયાની અંદર રહેવાનું છે, પણ તમારા મોત વાસ્તે એ રીતે તૈયાર રહ્યો કે જાણે હમણાં જ તમને અહીંથી જવાનું છે. અને તેનું કારણ એ છે કે મોત કઈ સેકન્ડે આવે એ તમને ખબર નથી. અને સમજદાર ઇન્સાન એ છે કે અગર કોઈ એવો વાક્યો બનવાનો હોય કે જેના વિશે તને તેમને ખબર હોય પણ તેનો વખત ખબર ન હોય તો હર એક વખત એ વાક્યા વાસ્તે પોતે તૈયાર રહેશે. માશાલ્લાહ, અલ્લાહ સુબહાનહુ તઆલાએ તમને આ જગા ઉપર જિંદગી આપી કે વર્ષો થયા અહીંયા તમે આગળ વધો છો, ફૂલો ફલો શાદો આબાદ રહો અઝીઝો, પણ એક વાત છે કે દિલમાં હંમેશા એક ખ્યાલ રહ્યા કરે છે કે ક્યારે કઈ વખતે એવો મોકો આવે કે કદાચ આ જમીન મૂકીને કોઈ બીજી જગાએ જવું પડે. મને યાદ છે 1972 નો વખત કે જયારે અમે યુગાન્ડામાં હતા, વર્ષો થયા બાપ દાદાની જિંદગી ઈ જગા ઉપર પસાર થઈ હતી, ખ્યાલ પણ નહોતો કે આ જગા મૂકીને જવું પડશે, પણ જયારે પહેરેલા કપડે ત્યાંથી જવું પડ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે કાશ ફ્યુચર વાસ્તે કોઈ થોડી ઘણી તૈયારી કરી હોત. તો મૌલાએ મુત્તકિયાન આ જ વાત ઉપર આપણું ધ્યાન દોરે છે કે આ લોકો, દુનિયામાં અલ્લાહે તમને મોકલ્યા છે, તમે એવી રીતના જીવો કે જાણે પરમેનન્ટ સદા તમને અહીંયા રહેવાનું છે. તમે રહો, તમારી ફેમિલી બનાવો, તમારો બિઝનેસ, તમારો કારોબાર, તમારું એજ્યુકેશન, જે રીતે તમારી જિંદગી તમને બનાવી હોય ઇસ્લામના એક પેરિમીટરની અંદર તમે બનાવતા રહો, પણ એક વાત વાસ્તે તૈયાર રહો કે મોત ક્યારે આવશે તે ખબર નથી. તો મોત વાસ્તે તમે હર વખત તૈયાર રહો. એવું ન થાય કે મોત તમારી પાસે આવે અને તમને ખબર પણ ન પડે અને ત્યારે દિલની અંદર એક ખ્વાહિશ થાય કે કાશ મારી આવતી જિંદગી વાસ્તે મેં મારી આ જિંદગીની અંદર પણ પ્રિપરેશન કર્યું. તો અલ્લાહ સુબહાનહુ તઆલા તરફથી એક ચોખ્ખે ચોખ્ખું એલાન છે કે અમે તમને મોતના વખત સુધી મોહલત આપી છે, તમારી ઉપર છે કે તમે આ રસ્તો ઇખ્તિયાર કરો યા બીજો રસ્તો ઇખ્તિયાર કરો. અમે નથી તમને ફોર્સ કરતા, અમે નથી તમને કાંઈ કહેતા. અગર તમે આજે કોઈ સારું કામ કરશો તો એનો ઇમિડિયેટ બદલો તમને કાંઈ નહીં મળે. દાખલા તરીકે તમે આજે મજલિસની અંદર આવ્યા, સૈયદુ શુહદાની મજલિસ બહેતરીન ઇબાદત છે. આપણે નવહા સાંભળ્યા, મરશિયા સાંભળ્યા, દુઆએ કોમેલ સાંભળી, નમાઝ બહેતરીન ઇબાદત છે, પણ આ ઇબાદત ના ખતમ થયા પછી આપણને કોઈ એવો બદલો તરત નહીં મળે કે જેને આપણે જોઈ શકીએ ને કહીએ મેં આ ઇબાદત કરી મને એનો બદલો મળ્યો. એવી રીતે અગર એક ઇન્સાન આજે કોઈ ગુનાના કામ કરે અને કદાચ વિચારતો હોય કે અગર મારું કામ ખરાબ હશે તો મને બદલો જરૂર મળશે, પણ ગુનાનું કામ કર્યા પછી તેને બદલો ન મળે અને તે ઇન્સાન વિચારમાં પડે કે અગર ખરાબ હોત તો મને બદલો મળત, પણ અલ્લાહ તરફથી કાંઈ જ નથી થયું. યાને આ કામ ભલે દુનિયા કહે છે, મુલ્લાઓ કહે છે, મિંબર કહે છે, પણ ખરાબ નહીં હોય, નહીં તો મને કેમ એનો કાંઈ ખરાબ બદલો ન મળે. તો આ અલ્લાહ સુબહાન વ તાલાની એક પોલિસી છે કે જેના વાસ્તે અલ્લાહ કુરાન મજીદની અંદર કહે છે વલન તજદરી સુન્નતિલ્લાહી તબદીલા. અલ્લાહની પોલિસીની અંદર કોઈ દિવસ કોઈ ડિફરન્સ, કોઈ ફર્ક નહીં આવે. એની પોલિસી એ છે, અહીંયા તમારા વાસ્તે ફ્રીડમ છે, તમને અલ્લાહે હિદાયત કરી દીધી. ભાઈઓ જયારે તમને, તો એમાં હું પણ ઇન્ક્લુડેડ છું, કે તમને અલ્લાહે ઇબાદત કરી, હિદાયત કરી દીધી, હવે તમારી ઉપર છે કે તમે કયો રસ્તો ઇખ્તિયાર કરો. એનો જે બદલો છે, એની જે સજા છે, એનો જે રિવોર્ડ છે, એનો જે ફાયદો છે, એ તમને આ જિંદગીથી ગયા પછીની જિંદગીમાં મળશે. આ જિંદગીમાં તમારા સારા અને બુરા કામના આસાર તમારી જિંદગી ઉપર જરૂર દેખાશે, પણ તમને એનો બદલો નહીં મળે. દાખલા તરીકે એક મિસાલ તમે લ્યો. આ એક થોડી ફિલોસોફિકલ વાત છે કે જે અગર ટુ વે ડિસ્કશન હોય તો વધારે ફાઇન થાય, પણ આ મજલિસોમાં તે નથી હોતું. પણ એક વાત તમારી સામે પેશ કરવા માંગુ છું કે એના પછી અગર કોઈ પણ ખ્યાલ આવે તો ઇન્શાલ્લાહ આપણે સેમિનારમાં તેના વિશે વાત કરશું. અને તે છે, દાખલા તરીકે તમારી એક હેબિટ હોય કે હર વખતે કોઈ પણ મોકો હોય તમે હંમેશા સાચું બોલો છો, તમને કોઈ સવાલ કરવામાં આવે તમે એનો સાચો જવાબ આપો છો, તમારી ઉપર કઈ તકલીફ પડે તમે સાચી રીતે તેને દૂર કરવાની કોશિશ કરો છો, દુનિયાને ખબર છે કે અગર આને કઈ પૂછશો એનો જવાબ સાચો હશે, નહીં આની ફેવરમાં હોય નહીં આની ફેવરમાં, એક સચ્ચાઈની સાથે તે માણસ જવાબ આપશે, અને તે જવાબ એવો હશે કે જે આપણું દિલ પણ કબૂલ કરશે કે ના જવાબ સાચો છે. હવે એક ઇન્સાનની જિંદગી આ સચ્ચાઈ ઉપર જાય છે, પણ તે પોતાની જિંદગીમાં એનો કોઈ રિવોર્ડ નહીં જોવે કે અલ્લાહ એને કીધું કે તું આ સાચું બોલ્યો, એનો આ રિવોર્ડ, આ વખતે તે સાચું કર્યું એનો તને આ ફાયદો નહીં, પણ એના આસાર તેની જિંદગીમાં દેખાવા માંડશે, એની સાઇન તેની જિંદગીમાં દેખાવા માંડશે. કે જ્યારે તમને કોઈ પૂછશે કે ભાઈ આ કોમમાં ઇજ્જતદાર અને સાચો ઇન્સાન કોણ, તમે તરત આંગળી કરીને કહેશો કે ભાઈ આ ભાઈ છે, એની પાસેથી ખોટાની તમે આશા ન રાખજો. કોમમાં કોઈ એવી પોઝિશન હોય કે જેમાં સાચા માણસની જરૂર હોય, તમારી આંગળી તે માણસ તરફ જશે કે આ સાચું બોલે છે, હંમેશા હક ઉપર હોય છે, એની પાસેથી તમે હક સિવાય કોઈ બીજી આશા ન રાખજો. યાને ઇન્સાનને ઇજ્જત મળશે, માન મળશે, આગળ વધશે, સોસાયટીની અંદર એનું નામ થશે, આ બધા કારણ કે તે સારું કામ કરે છે, કે જે સચ્ચાઈ છે તેના આ બધા આસાર છે, કે તે તેની જિંદગીમાં દેખાવા માંડશે અને તેનો તેને ફાયદો થશે. પણ સાચું બોલવાનો જે રિવોર્ડ છે, સાચું બોલવાનો જે સવાબ છે, સાચું બોલવાથી જે લાભ અલ્લાહ સુબહાનહુ વતઆલા તમને આપશે, તે આ જિંદગીમાં નહીં પણ એ જિંદગીમાં તમને મળશે કે જ્યાં તમે ને હું આપણે બંને અમલ વાસ્તે મોકતાજ હશું. નહી આપણે કઈ કરી શકીએ, નહી આપણાથી કઈ થાય, આલમે બરઝખ અને આખિરતનો વર્ગ, કે ત્યારે આપણી પાસે કોઈ એવો મોકો નહીં હોય કે આપણે કઈ કરી શકીએ. તો અત્યારનું સારું કરેલું કામ મારી જિંદગીની અંદર મને માન ઇજ્જતની સાથે તેના આસારની સાથે આગળ જરૂર વધારશે, પણ એનો રિવોર્ડ, એનો સવાબ મને ઇન્શાલ્લાહ આખિરતમાં અલ્લાહ સુબહાનહુ વતઆલા પાસેથી મળશે. જેમ અલ્લાહ સુબહાનહુ વતઆલા કુરાન મજીદની અંદર કહે કે હર એક સારા કામનો બદલો તમને મળશે, હર એક ખરાબ કામનો બદલો તમને કયામતની અંદર આપશે. એવી જ રીતે અગર કોઈ ઇન્સાનની આદત હોય કે તે ખોટું બોલે, હરેક વાતની અંદર તેના મોઢામાંથી જૂઠ નીકળે, તમે કાંઈ પણ કયો, મશ્કરી હોય કે સાચું હોય, પણ તે જૂઠ સિવાય કોઈનો સહારો ન લે, તો દુનિયાની નજરમાં એ ઇન્સાનની ઇજ્જત કમ થતી જશે. દુનિયામાં અગર કોઈને કોઈ પોઝિશનને કોઈ કામ હશે તો એ ઇન્સાનને ચૂંટશે નહીં, કહેશે કે જૂઠ અગર ખપતું હોય તો આની પાસે જાઓ, એના સિવાય તમને બીજું કાંઈ નહીં મળે. યાને ખરાબ કામના આસાર દેખાશે, સારા કામના આસાર દેખાશે, પણ આ જૂઠનો જે બદલો છે તે ઇન્શાલ્લાહ આપણી આવતી જિંદગી છે, બરઝખની જિંદગી છે, કયામતની જિંદગી છે, તે મેદાન છે કે તેની અંદર અલ્લાહ સુબહાનહુ વતઆલા પાસે મળશે. તો જે એક મગજની અંદર આપણો કોન્સેપ્ટ હોય છે કે હું સારું કરું તો મને કાંઈ મળવું જોઈએ, હું ખરાબ કરું તો મને મળવું જોઈએ. ઘણી વખતે ઇન્સાન કહે છે કે હું દર વખતે મજલિસોમાં જાઉં છું, બધું કરું છું, છતાં મારા ઘરમાં બીમારી કેમ, હું બધું કરું છું, અલ્લાહના બધા કામો કરું છું, છતાં મારા ઘરમાં ગરીબી કેમ? કારણ કે ઇન્સાન એમ સમજે છે કે અગર હું સારું કરું તો મને એનો સારો બદલો મળવો જ જોઈએ. એના આસાર જરૂર દેખાશે, પણ એનો બદલો તમને અહીંયા નહીં પણ તમને ત્યાં મળશે. અને ત્યાં કઈ રીતે આપણને સવાબ અને ગુનાનો બદલો મળશે તે આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક સલવાત અલ કાફીની અંદર શેખ ખુલૈની પોતાની આ કિતાબની અંદર આપણા છઠ્ઠા ઇમામથી એક હદીસ પેશ કરે છે. અલ કાફીના ઘણા ભાગો છે, તેમાં એક ભાગ છે અલ ઈમાન વલ કુફ્ર. એની અંદર આઠ નંબરની આ હદીસ છે કે જેની અંદર મૌલા આપણને બતાડે છે કે તમારા કરેલા કામોનો બદલો ત્યાં તમને કેવી રીતના મળશે. જે સવાબને તમે જોઈ નથી શકતા, જે ગુનાને તમે પારખી નથી શકતા, એ તમને ત્યાં મેનિફેસ્ટ કે થઈ અને તમારી સામે કેવી રીતના આવશે. શેખ કુલૈનીએ વર્ષોની મહેનત પછી પોતાની આ કિતાબ બારમા ઇમામ સલવાતુલ્લાહ અલયહી વ તેમની કિતાબ બનાવી અને તેમના એક નાયબને આપી કે તમે બારમા ઇમામને દેખાડો કે આ મારી કિતાબ બરોબર છે. અને જ્યારે બારમા ઇમામ પાસેથી ચેક થઈને આ કિતાબ આવી અને શેખ કુલૈનીને કહેવામાં આવ્યું કે બારમા ઇમામ ઇમામે ઝમાનનું ફરમાન છે કે આ કિતાબ શિયાઓ વાસ્તે કાફી છે, ત્યારથી એનું નામ અલ કાફી છે, કે જે આજે આપણી એક મોતબર કિતાબ છે. એની આ હદીસ છે. આપણા છઠ્ઠા ઇમામ બયાન કરે છે કે આજે તમે દુનિયાથી ચાલ્યા ગયા, કફન દફન બધું થઈ ગયું, તમે કબરની અંદર ચાલ્યા ગયા, તમે કબરની અંદર છો, મુનકીરો નકીર તમને સવાલો પૂછવા આવ્યા, તેમના સવાલો ખતમ થઈ ગયા, અને જે ઇનિશિયલ કબરનું કામ, જે શરૂઆતનું કબરનું કામ હોય છે તે ખતમ થઈ ગયું, અને તેઓ પોતાનું કામ પતાવીને ચાલ્યા ગયા. એ વખત પછી તમને એમ એક અહેસાસ થશે કે મારી સાથે કોઈક છે, મારી સાથે કોઈક એવો આકાર છે, કોઈક એવો શેપ છે, કોઈક એવો ઇન્સાન છે, કોઈ એવી શય છે કે જે મારી સાથે છે, કે જે મને પસંદ નથી, કોઈ એવી ખરાબ સ્મેલ આવી રહી છે, અણગમો છે. જેમ જેમ વખત જાતો જાય આ શય તમારી સાથે જ રહે છે. એક વખત ઇન્સાન હિંમત કરીને તેને પૂછશે કે તું છો કોણ? નથી મેં તને ઇન્વાઇટ કર્યું, નથી મેં તને બોલાવ્યું, નથી હું તને ઓળખતો, આ મારી આટલી કબરની મુશ્કેલીની જિંદગીની અંદર મારી મુશ્કેલીમાં વધારો કરવાવાળો તું છો કોણ? અને ત્યારે એ શેપ, એ આકાર, એ ઇન્સાન કે જે પણ હોય તે જવાબ દેશે કે અહી શખ્સ તારી જિંદગીમાં જે જે ગુના તું કરતો હતો, અલ્લાહ સુબહાનહુ તઆલાએ તને મોકો આપ્યો એક વખતે મુહૈયન તક મોત સુધી કે તું તારા ગુનાની માફી માંગ અને અલ્લાહ પાસે તારા ગુનાઓ માફ કરાવ. છતાં જે ગુનાઓ તે માફ નથી કરાવ્યા અને જે તારા ગુનાઓ બાકી રહી ગયા છે, અલ્લાહ સુબહાનહુ તઆલાએ મને આ આકારની અંદર તારી સાથે મોકલ્યો છે. હું એ ગુનાનો એક આકાર છું અને જ્યાં સુધી તારા એ ગુનાઓ દુનિયાની અંદર માફ નહીં થાય ત્યાં સુધી હું તારી સાથે રહીશ, ચાહે તને પસંદ પડે યા ન પડે. યાને એવું જ છે કે આજે હું તમારા ઘરે રહેવા આવું, તમને પસંદ પણ ન હોય છતાં હું કહું કે ના મને રહેવું છે, મારી રીતભાત એટલી ખરાબ હોય કે જેનાથી તમે કંટાળી જાઓ, તમે મને કાઢવાની કોશિશ કરો પણ તમે નાકામ, તમે કાઢી નથી શકતા, તો તમે ખાલી વિચારો કે આ દુનિયાની જિંદગી, ખાલી તમારા ઘરની જિંદગી તમારા સારું કેટલી તકલીફ ભરી થઈ જશે. આ કબરની જિંદગી છે કે જ્યાંથી નથી એસ્કેપ, નથી બારે જવાનું, નથી કાંઈ, બસ એ જ એક મારી જગા છે કે જેની અંદર મારી જિંદગી છે, અને ત્યાં આ જાતનો આકાર, આ જાતનો શેપ, આ જાતના ગુનાને મેનિફેસ્ટ થઈ, અને અગર તે મારી સાથે રહે તો મારી જિંદગી જેટલી પ્રોબ્લેમની અંદર આવી જાય. તે છે કે ગુના મેં કર્યા એના આસાર દુનિયામાં દેખાણા, દુનિયાનો મારી ઉપરથી ભરોસો ઉઠી ગયો, જે પણ થવાનું હતું તે થયું, પણ હવે એનો જે અઝાબ છે તે મને અહીંથી શરૂ થયો, અને શરૂ આ રીતે થયો કે મારા અણગમા સાથે એક ચીજ મારી સાથે રહી છે. આ જ હદીસની ઓપોઝિટમાં આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક સલવાત પોતાની એક બીજી હદીસમાં અલ કાફીમાં જ બયાન ફરમાવે છે કે જ્યારે કયામતનો દિવસ આવશે અને જ્યારે કબરો બધી ખુલવા મળશે અને જ્યારે ઇન્સાનોને કહેવાશે કે તમે માલિકના દરબારમાં જવા વાસ્તે આવો હરેક ઇન્સાન તે વખતે કબરની અંદરથી એક એવા ખેંચાણની જેમ પોતાના માલિકના દરબારમાં જવાનું શરૂ કરશે. એક નફસા નફસીનો વખત હશે. નહીં બાપને છોકરાની ખબર હોય, નહીં છોકરાને પોતાની માની ખબર હોય. હરેક ઇન્સાનનું બસ ઈ જ એક ધ્યેય હશે, ઈ જ એક હશે કે મારા સવાલ જવાબ થઈ જાય અને હું આમાંથી છુટકારો પાઉં. કારણ કે ક્યામતનો દિવસ છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનની અંદર કહે છે કે એક દિવસ 50,000 વર્ષનો એક દિવસ હશે. તમે ઘણી વખતે આપણા આલિમો પાસેથી 50,000 વર્ષનું સાંભળ્યું હશે, પણ તમે એની ઉપર આ રીતે વિચાર કર્યો છે કે જ્યારથી દુનિયા શરૂ થઈ, જ્યારથી આપણા હઝરત આદમ, આપણા હઝરત આદમ કાકી છઠ્ઠા ઇમામ કહી ગયા છે કે આના પહેલા ઘણા આલમો આવી ગયા અને ઘણા હઝરત આદમ થઈ ગયા. આપને તેનો ઇલ્મ નથી. આપણે આપણા હઝરત આદમની વાત કરીએ કે જ્યારથી તેઓ આ દુનિયાની અંદર આવ્યા ત્યારથી આજ સુધી તમે અગર અંદાજો લગાવો કે કેટલો વખત થયો હશે. ઘણા મુફસ્સિરીન કે જે આનું કેલ્ક્યુલેશન કર્યું છે તેઓ જુદા જુદા વખત આપણી સામે પેશ કરે છે કે હઝરત આદમ થી લઈને આજ સુધી કેટલા વર્ષનો ગાળો થયો છે. મને યાદ છે કે મરહૂમ મુલ્લા અસગર સાથે જયારે અમે વાત કરતા હતા ત્યારે તેઓએ અમને એમ કીધું કે મારો અંદાજો છે, આ તેમણે વાત કરેલ મારો અંદાજો છે કે હઝરત આદમ થી લઈને આજ સુધી 10,000 વર્ષનો ગાળો વટાણો છે. 10,000 વર્ષનો ગાળો. ઘણી કિતાબોમાં 12, 15 અને 17,000નું ફિગર છે. પાકિસ્તાનના એક મશહૂર આલિમ કે જે થોડા વખત પહેલા એક્સિડન્ટની અંદર ગુજરી ગયા, તેમણે પોતાની એક મજલિસની અંદર બયાન ફરમાવ્યો અને તેમણે એક એક્ઝેક્ટ ફિગર પેશ કર્યું. કેવી રીતના કેલ્ક્યુલેટ કર્યું અલ્લાહ બહેતર જાણે. તેઓના કહેવા પ્રમાણે 4 વર્ષ પહેલા ગુજરી ગયા પહેલાની વાત છે કે હઝરતે આદમથી લઈને આજ સુધી 27,784 વર્ષનો ગાળો પાસ થયો છે. યાને આશરે 28,000, આપણે રાઉન્ડ ફિગરમાં લઈ લઈએ તો 30,000. યાને 10,000 થી લઈને 30,000 વર્ષનો સમય હઝરત આદમ થી લઈને આજ સુધી, એમાં કેટલી ચીજો વટાઈ ગઈ. અગર તમારી પાસે સવાલ હોય કે આ બધા જે સાયન્ટિસ્ટ બધું ડિસ્કવર કરે છે મિલિયન્સ ઓફ ઇયર્સ થઈ ગયા, તો એ આપણા હઝરત આદમની વાત નથી. આલમ મિલિયન્સ ઓફ ઇયર્સ ત્યાં છે, આપણે આપણા હઝરત આદમની વાત કરી રહ્યા છે. 10,000 થી 30,000 વર્ષનો ગાળાની વાત છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કિયામતનો એક દિવસ 50,000 વર્ષનો દિવસ હશે. તો આ રીતે તમે કમ્પેર કરો છો કે ઈ દિવસ કેવો દિવસ હશે. હરેક ઇન્સાન બસ ઇચ્છાતું હશે મારા સવાલ જવાબ પતી જાય અને હું બસ અલ્લાહની ગેરફમાંથી દૂર થઈ જાઉં અને એની રહમતના છાયાની અંદર આવી જાઉં. ત્યારે આપણા છઠ્ઠા ઈમાન કહે છે કે જયારે કબરો ખુલવા મળશે, એક મોમિન જોશે કે એની સાથે એક આ શેપ છે, એક આકાર છે, એક નુરાની ચહેરો છે. તે મોમિનને કહેશે તું મારી સાથે ચાલ, હું તને રસ્તાઓ બતાડું કે કઈ રીતે આપણે કયામતના દરબારમાં જવાનું છે. મોમિન પછવાડે હશે. આ ચહેરો, આ શેપ, આ આકાર મોમિનને લઈને આગળ વધશે. મોમિન તેની પછવાડે પછવાડે જાતું હશે. જેમ આપણે કહીએ કે અહીંયા તમે અગર રહેતા હો તો ઘણા એવા શોર્ટકટ તમને ખબર હશે કે જે અમારા જેવા આવે તો તેને ખબર પણ ન પડે. તો એ શોર્ટકટથી કરાવી જે પણ હશે તમારો હિસાબ બધું પતાવી અને તમે વિચાર કરતા હશો આ કોણ છે, પણ કયામતનો માહોલ એવો હશે કે ઇન્સાનના મગજ ઉપર વિચાર કરવાનો પણ તે વખત નહીં હોય. અને આ આકાર, આ શેપ, આ ઇન્સાન જે પણ હોય તે નુરાની શય તમને આગળ લઈ જશે. તમારા હિસાબ કિતાબ પછી અગર ઇન્સાનને જન્નતમાં જવાનું હશે, તમારો હાથ પકડી પુલે સરાત વર્તી દઈ અને તમને તમારી જગા ઉપર જ્યારે તમે આ જગા ઉપર આવશો તમારા દિલની અંદર એક સુકૂન થશે. આજે શબે જુમા છી, આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની બારગામાં ચહરદા માસુમીન અલૈહિમ સલામનો વસીલો દઈને દુઆ માંગી હતી કે અલ્લાહ આપણને સર્વેને જન્નતની ઈ જગા નસીબ ફરમાવે. જયારે આપણે એ જગા ઉપર પૂગશું કે જયારે ઇન્સાન તે જગા ઉપર પૂગશે અને જયારે એના દિલમાં શાંતિ થશે ત્યારે એને વિચાર થશે કે હું આ ભાઈને પૂછ્યું તો ખરો, આ નુરાની શખ્સને પૂછ્યું કે અહીં તું છો કોણ, આટલી તકલીફની અંદર જયારે આખું કાયનાત છે તું મને મદદ કરીને આ જગા ઉપર લઈ આવ્યો, આખી કોણ છો. જયારે તે સવાલ કરશે તો ઓ જે નુરાની ચહેરો એની સાથે છે તે તેને જવાબ દેશે કે અહીં શખ્સ હું કોણ છું એ તને જાણવું છે તો સાંભળ. જ્યારે પણ તું કોઈ મોમિન ભાઈની મદદ કરતો હતો અને એ મોમિન ભાઈના દિલમાં જે ખુશી ઉપજતી હતી કે મને મારા એક મોમિન ભાઈએ મદદ કરી, મને હેલ્પ કરી, મને મોકા ઉપર એસિસ્ટન્સ આપ્યું, અને જે ખુશી નીકળતી હતી એ હું ખુશી છું. અલ્લાહે એ ખુશીને આ આકારની અંદર, આ શેપની અંદર મને મોકલાવેલ છે કે તે દુનિયામાં ઇન્સાનોને ખુશી કર્યા, હું તને આખિરતના દિવસે કે જયારે કોઈ નથી ત્યારે હું તને ખુશી કરીને તારી મંદિર ઉપર લઈ જાઉં. તો આ છે ગુના અને આ છે સવાબ, કે જેને નથી હું કે તમે દુનિયાની અંદર સમજી શકતા. આસાર જરૂર દેખાય છે, પણ શું છે ગુના અને શું છે સવાબ આપણા છઠ્ઠા ઇમામ આપણને આ રીતે સમજાવે છે કે કબર અને કયામતનો દાખલો તમારી સામે રાખો અને તમે જોશો કે તમારા ગુના અને સવાબ મેનિફેસ્ટ થઈ અને કેવી રીતના તમારી સામે આવે છે. પણ વાત એ છે કે આ દુનિયાથી મોત સુધી ભૂગતા રસ્તામાં એક બ્રિજ છે, એક પુલ છે, એક ક્ષય છે કે જે મને અને તમને હર એકને ક્રોસ કરવાની છે અઝીઝો, અને તેનું નામ છે સકરાત. સકરાત વિશે આપણે આપણી આખી જિંદગી મજલિસોમાં પણ સાંભળીએ છીએ અને ઘણી હદીસો આપણી સામે છે કે સકરાત શું છે, પણ જયારે ઇન્સાન બેસીને વિચાર કરે છે કે હરેક ઇન્સાનને સકરાતમાંથી પાર થવાનું છે. તમે પૂછો કે સકરાત છે શું, તો ઘણી વખત ઇન્સાન તેનો જવાબ નથી દઈ શકતો. કારણ કે જ્યાં સુધી ઇન્સાનનું મોત નહીં આવે ત્યાં સુધી ઇન્સાન બીજી દુનિયામાં નહીં જાય, ત્યાં સુધી પોતાના સારા કરેલા કામોનો બદલો નહીં મળે. આ દુનિયા કામની જગા છે, તે દુનિયા રિવોર્ડની જગા છે. કામમાંથી રિવોર્ડ, કામમાંથી ફાયદાની જગામાં જવા ટાણે એક પુલ છે કે મોત આપણને લઈ જાય છે, પણ હરેક ઇન્સાનને એક ચીજથી પાર થવાનું હોય છે અને તેનું નામ છે સકરાત. તો હજી તો જે થોડો વખત આપણી પાસે છે આપણે એની ઉપર થોડું ડિસ્કશન કરીએ કે આખર સકરાત છે શું. કારણ કે અલ્લાહના ખાસ બંદાઓ, માસુમીન અને ખાસ બંદાઓ સિવાય એવો કોઈ ઇન્સાન દુનિયામાં નથી કે જેને સકરાતની અંદરથી જવું ન પડે. અને અગર આપણી પાસે એ નોલેજ હશે કે સકરાત શું છે, તો ઇન્શાલ્લાહ આપણને આપણી આવતી જિંદગી બનાવવા માટે કામ આવશે. ઓલેમા બયાન ફરમાવે છે, એક બહુ જ સારી રીતે દુનિયાની સામે આ વાત પેશ થાય છે. અઝીઝો તમે એક વાત વિચારો, અને તો એ છે કે આ દુનિયામાં હું ને તમે રહી રહ્યા છીએ, ઘણી એવી ચીજો છે કે જેની મને અને તમને જરૂરત છે, અગર તે ન હોય તો આપણે દુનિયાની અંદર જીવી ન શકીએ. પણ આ બધી ચીજોમાંથી ત્રણ એવા કનેક્શન છે કે અગર જે કનેક્શન સરખી રીતના ન હોય તો આ દુનિયામાં જીવવું મારા અને તમારા સારું બહુ ડિફિકલ્ટ થઈ જાય. પહેલું કનેક્શન છે તમારું કનેક્શન ઇન્સાનો સાથે કે જે આ દુનિયાની અંદર રહી રહ્યા છે. આપણે મૌલાએ મુત્તકિયાન અમીરુલ મોમિનીન સલવાતુલ્લાહ અલયહી તેમની મશહૂર હદીસ ઉપર બે મજલિસો પહેલા વાત કરી કે મૌલાને પૂછવામાં આવ્યું મૌલા ઇસ્લામ શું છે, તો મૌલાએ કીધું અત્તાઅતુ લિલ્લાહ વ શફકતુ ખલ્કિલ્લાહ. ખલ્કિલ્લાહ જે અલ્લાહની ખલકત છે તેની સાથે તમે શફકતથી પેશ આવો. તો મારું ને તમારું એક કનેક્શન છે દુનિયા અને દુનિયાના ઇન્સાનો સાથે. આ મિંબર ઉપરથી માફ કરજો, આપણે આપણી સાખી જિંદગી સાંભળતા આવ્યા છે કે અગર તમને અલ્લાહના ખાસ બંદા બનવું હોય તો તમે દુનિયાથી દૂર રહેવાની કોશિશ કરો. કારણ કે જેટલા દુનિયાની અંદર અટવાતા જશો એટલી તમારી જિંદગી અલ્લાહથી દૂર જાતી જશે. પણ હજી તમને ખબર છે આ કોનો કોન્સેપ્ટ છે? આ ક્રિશ્ચિયાનિટીનો કોન્સેપ્ટ છે, આ હિન્દુઇઝમનો કોન્સેપ્ટ છે. ક્રિશ્ચિયાનિટીમાં છે કે અગર તમે અલ્લાહની નજદીક જવા ચાહતા હો તો તમે દુનિયાથી દૂર થતા જાઓ. આજે તમે લોકોના પોપને જોવો, એ લોકોના પાદરીઓને જોવો, એ લોકોના મિનિસ્ટરોને જોવો, એક એવી જિંદગી એ લોકોને શીખવાડવામાં આવે છે. અગર તમે લોકોની મોનેસ્ટ્રીની અંદર જઈ કે જ્યાં એ લોકોને શીખવાડવામાં આવે છે તમે જોવો તો ટીચિંગ એ જ હોય છે કે દુનિયાથી જેટલા દૂર અલ્લાહથી તેટલા નજદીક. અને આ જ કોન્સેપ્ટ એક હિન્દુઇઝમનો છે. કે અગર તમને ભગવાનની નજીક જવું હોય તો તમે ઇન્સાનથી દૂર થવાની કોશિશ કરો, તમે સાધુ બનો, સંત બનો, તમે શાદી ન કરો, તમે તમારી જિંદગી દુનિયાથી દૂર પહાડ ઉપર જઈ અને જેને આપણે કહીએ રહબાનિયતની અંદર તમે પસાર કરો, અને જેટલું તમે એમ કરશો તેટલું આગળ જશો. આ ઇસ્લામનો બિલકુલ કોન્સેપ્ટ નથી, અને તે ફૂલ કોન્ફિડન્સ અને ચેલેન્જની સાથે કહું છું. ઇસ્લામનો કોન્સેપ્ટ એ છે કે તમે દુનિયાની અંદર રહો, ઇન્સાનની સાથે રહો, તેમની સાથે જિંદગી બસર કરો, તેમનાથી થાય એટલું તમે કનેક્શન કરો અને તેમની સાથે તમારી જિંદગી બસર કરો. પણ બસ એક વાત યાદ રાખો કે તમારી જિંદગીને એક એવું મોડલ બનાવો કે દુનિયા તમને જોય અને ઇસ્લામ ઇખ્તિયાર કરે, તમને જોય અને દુનિયા પોતાની જિંદગી બનાવે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક સલ્લલ્લાહ અલયહી, એક વખત તેમને પૂછવામાં આવ્યું કે મૌલા તબલીગનો બહેતરીન રસ્તો કયો? મૌલા કે બહેતરીન રસ્તો ઈ છે કે તમારા હોઠ બંધ હોય પણ તમારા જિસ્મને જોય, તમારી એક્શનને જોય, તમારી જિંદગીને જોય અને દુનિયા ઇસ્લામને કબૂલ કરે. તો ઇસ્લામ તમને ઇન્વાઇટ કરે છે કે તમે દુનિયાની વચમાં રહી અને તમારી જિંદગી બસર કરો. અગર આજે હું તમને કહું કે હું 50 વર્ષથી આ એક જગામાં રહું છું મારા ભાઈઓ, પણ મેં એક કારનું એક્સિડન્ટ નથી કર્યું, તો કદાચ તમારામાંથી કોઈ કહેશે માશાઅલ્લાહ આટલું ફર્સ્ટ ક્લાસ, 50 વર્ષમાં એક વખત એક્સિડન્ટ નથી કર્યું. તમે 50 વર્ષથી આ કાર ચલાવો. હું કહું ના, હું કાર ચલાવતો જ નથી. ઓહો, તો તમે કાર નથી ચલાવતા અને એક્સિડન્ટ નથી કર્યું, બરોબર છે? તો હજી તો આ એવી જ વાત છે. અગર હું દુનિયાના માશરાની અંદર ના રહું, અગર અહીંયાની તકલીફોની અંદર ના રહું, અગર બધા સાથે કનેક્શન ન રાખું ને, પછી હું કહું કે હું અલ્લાહનો બહેતરીન બંધો છું, એમાં મોટી વાત કઈ છે? એક ઘરના ચાર ખૂણાની અંદર રહી અને હરેક ઇન્સાન આ કરી શકે છે. ઇન્સાન એને કહેવાય કે જે દુનિયાની વચમાં રહીએ, કોમનું કામ કરીએ, એની સાથે રહીએ, એની સાથે પોતાની જિંદગી બસર કરીએ અને પછી પણ પોતાની જિંદગી એવી રાખે કે દુનિયા વાસ્તે એક મોડલ, એક નમૂનો હોય. તો ઇસ્લામ આ વાત ઉપર બહુ જ ભાર આપે છે અને આની ઉપર 2 કે 3 ઘણી એવી વાતો મારા મગજમાં છે. ઇન્શાલ્લાહ જિંદગીમાં મોકો મળ્યો ત્યારે આપણે કરશું. પણ પહેલું કનેક્શન કે જે નેસેસરી છે, આપણું ઇન્સાનો સાથે કનેક્શન નેસેસરી, એના વગર આપણી જિંદગી આગળ ન વધે. બીજું કનેક્શન જે નેસેસરી છે તે બાયડી બચ્ચા અને આપણી ફેમિલી સાથે, યાની એક ફેમિલી યુનિટ સાથે કનેક્શન રાખવું અનહદ ઇમ્પોર્ટન્ટ છે. આપણને જરૂરી કહેવામાં આવે છે બચ્ચાઓ તરફ ઓછો રાખો, આ કરો, ઘણી એવી વાતો છે. ઇસ્લામનો આ કોન્સેપ્ટ નથી. ઇસ્લામનો કોન્સેપ્ટ એ છે કે અગર એક ઇન્સાન સવારના પોતાના ઘરેથી નીકળે, આખો દિવસ મહેનત કરે અને મહેનત બાદ અને 5, 10, 15, 20 યુરો કે જે પણ તેને મળ્યા તે લઈ આવી અને તે પોતાની ફેમિલીનું અગર એનાથી ભરણ પોષણ કરે, તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે અને ઇમામોની હદીસ છે કે 70 વર્ષની ઘરમાં બેસીને ઇબાદત કરવા કરતા આ મહેનત કરી અને પોતાના બાયડી અને બચ્ચાનું જે ભરણ પોષણ કર્યું તે અલ્લાહની નજરમાં બહેતર છે. અને ઇસ્લામે એક સાયકલ રાખ્યું છે. તમે જયારે નાના હો ત્યારે તમારા મા બાપ પાસેથી શીખો, તમે જયારે બુલુગ યાની એક ઉંમર ઉપર પૂગો ત્યારે તમે આ ચીજને અપનાવી તમારી જિંદગીમાં લઈ આવો, એને ઇમ્પ્લિમેન્ટ કરો, એ પ્રમાણે તમારી જિંદગી બસર કરો. અને જયારે તમારી એક ઉંમર થાય કે તમે શાદી કરીને તમારા બચ્ચા થયા, ત્યારે આ વાત તમે તમારા બચ્ચાઓ સુધી પુગાડો. યાની લર્ન, ઇમ્પ્લિમેન્ટ અને ટીચ. તમે શીખો, જિંદગીમાં લઈ આવો અને ઈ વાત તમે તમારા આવતા જનરેશનને શીખાડો. આ ઇસ્લામનો એક દાયરો છે, ઇસ્લામનો એક સાયકલ છે કે જેની ઉપર ઘણી વખતે આપણે વિચાર નથી કરતા. મારા બચ્ચા મોટા થયા, હું મદ્રસા મોકલાવી દઉં, શીખાડવું હશે શીખાડશે, મારી શું વ્યાધિ નહીં. અઝીઝો, આ એક સાયકલ છે કે જેની અંદર હું ને તમે સર્વે ઇન્વોલ્વ છે. તો આ સેકન્ડ કનેક્શન. પહેલું કનેક્શન ઇન્સાનનું દુનિયા સાથે, બીજું પોતાની ફેમિલી સાથે, અને ત્રીજું કનેક્શન એક એની સાથે છે, અઝીઝો, ઇમ્પોર્ટન્ટ છે, નેસેસરી છે, કે જેની વાત ખાસ કરીને મેમ્બરો ઉપરથી જ નથી થતી, અને તે છે દોલત. જે ઇન્સાન અહીંયાથી દોલતની વાત કરે તે ઘણી વખત એને ઘણી તકલીફો સહન કરવી પડે છે, કારણ કે આપણું એક માઇન્ડ એવું થઈ ગયું છે કે મેમ્બર ઉપરથી દોલતની વાત ન થાય. એ એક બિઝનેસ છે કે જયારે તમે આમ ચાર દીવારની બારે હો ત્યારે કરો. અઝીઝો, قرآن مجید دولت نے کتلی امپورٹنس آپی سے تھی اگر تم نے جوو ہوئی تو خالی ایک جو بات جو جو سورہ بقرہ کے جے قرآن نو سو تھی موٹا ماں موٹا سورو چھے تیما لامبا ماں لامبی آیت اگر ہوں نہ بھولتا ہوں یا جے چیک نہ تھی کروں پر اگر نہ بھولتا ہوں تو 286 نمبر نی آیت چھے 286 286 نی کہ جے تم نے سکھا رہے چھے کہ تمہاری پاسے اگر دولت ہوئے تو تینو ایڈمنسٹریشن کے بھی ریتر کرائے یعنی قرآن نی لامبا ماں لامبی نے موٹا ماں موٹی آیت دولت نی અને એ જ વાત કરતા આજે મને મિમ્બર ઉપરથી ગભરામણ પણ થાય કે હું અગર બોલીશ તો મારા ભાઈઓને ગમશે કે નહીં ગમે. અગર દોલત સારી ન હોત તો ખુમ્સનો હુકમ ના આવત, ઝકાતનો હુકમ ના આવત, ચેરિટીની વાત ન થાત, આ આલિશાન ઇમારત કે જેની અંદર આપણે બેઠા છીએ તે દોલત વગર ન થાત. અઝીઝો, ઇસ્લામની અંદર દોલતની એક ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને જ્યાં સુધી ઇન્સાનનું એટેચમેન્ટ એ દોલત સાથે જે રીતે અલ્લાહ કહે છે તે પ્રમાણે ન હોય ત્યાં સુધી ઇન્સાનને આ દુનિયાની અંદર આગળ વધવું ઘણું મુશ્કેલ થાય છે. યાને એક દુનિયા સાથે કનેક્શન, એક પોતાની ફેમિલી સાથે કનેક્શન અને એક દોલત સાથે કનેક્શન, આ ત્રણ કનેક્શન ઇન્સાનની જિંદગીમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ વાત એ આવે છે કે જ્યારે ઇન્સાનનો આખરી વખત આવે છે, જ્યારે ઇન્સાન આ દુનિયાથી જવાની તૈયારી કરી રહ્યો હોય છે, જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી તેને બોલાવવાનું ઇન્વિટેશન આવે છે, વિઝા તૈયાર થઈ જાય છે અને જવાની તૈયારી હોય છે, અઝીઝો, ત્યારે હદીસ પ્રમાણે આ ત્રણેય ચીજો એવી છે કે જે સૌથી વધારે ઇન્સાનની જિંદગીમાં પ્રોબ્લેમ ક્રિએટ કરી અને એની સામે આવી ઉભી રહી છે. માસુમીનની હદીસ છે કે જ્યારે ઇન્સાનનો આખરી વખત આવે છે ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેની આંખ ઉપરથી હિજાબ પડદા ઉઠાવી દે છે અને ઇન્સાન જે દુનિયામાં જવાનો છે તે દુનિયા તેની આંખ સામે આવે છે. ઈર અલ્લાહની રહેમતો ભરી દુનિયાની તે પોતે ઝિયારત કરે છે અને મોમિન હોય તો તેના દિલની અંદર થાય છે કે યા અલ્લાહ, જે મેં દુનિયામાં કર્યું તેનો આ બદલો હું મારી આંખની સામે જોઈ રહ્યો છું અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા મને તે બદલો, તે રિવોર્ડ, તે રિઝલ્ટ મને આપશે. અને બસ ઇન્સાન એ ખ્વાહિશ કરે છે કે વખત આવે અને હું ત્યાં ચાલ્યો જાઉં. જ્યારે ઇન્સાનની આંખ ઉપર ત્યાં હિજાબ ઉતરી જાય છે ત્યારે ટાઈમનો કોન્સેપ્ટ ખલાસ થઈ જાય છે. અઝીઝો, એક વાત યાદ રાખજો, આલમે બરઝખની અંદર ટાઈમ યાને વખત નથી, કોન્સેપ્ટ નથી. સ્પેસ જેની આપણે કહીએ તેનો કોન્સેપ્ટ નથી અને ડિસ્ટન્સ જેની આપણે કહીએ તેનો કોન્સેપ્ટ નથી. યાને એક ઇન્સાન આલમે બરઝખની અંદર 10,000 માઇલ એક સેકન્ડની અંદર જઈ શકે, આવી શકે, જે રીતે આપણે સપનાની અંદર જોઈએ છીએ. અત્યારે તમે અહીંયા છો, કાલે તમે યુકેમાં છો, પરંતુ તમે ત્યાં છો, એક સેકન્ડની અંદર આ બધું થઈ જાય છે અને આ કોન્સેપ્ટ નથી. તો જ્યારે આંખ પાસેથી પડદા ઉઠી જાય છે, ઇન્સાન તે દુનિયામાં જવાની તૈયારી કરતો હોય છે, ત્યારે ઇન્સાનનો એક ખાસ દોસ્ત, એક ખાસ સાથીદાર પોતાની છેલ્લી કોશિશ કરવા આવીને ઉભો રહે છે અને તે છે શેતાન મર્દુ. આખી જિંદગી તેને કોશિશ કરી કે મને અને તમને સહી રાસ્તા ઉપરથી હટાવે. આપણે ઇન્શાલ્લાહ અલ્લાહનું નામ લઈ અને તે રાસ્તા ઉપર ગામઝન રહ્યા. પણ અત્યારે છેલ્લો મોકો છે, છેલ્લો મોકો છે. શેતાન આ મોકો પોતાના હાથમાંથી જવા કેમ દે? એને ખબર છે કે અગર આ ઇન્સાન આ દુનિયામાંથી તે દુનિયામાં ચાલ્યો ગયો તો ખતમ, અમારો કોન્ટેક્ટ હવે નહીં રહે. તો એક છેલ્લા મોકા ઉપર તે તમારી સામે આવે છે. તેને પણ ખબર છે કે હરેક ઇન્સાનનું કનેક્શન આ ત્રણ ચીજ સાથે ઇમ્પોર્ટન્ટ છે, એક દુનિયા અને તેના ઇન્સાન, એક તેની ફેમિલી અને એક તેની દોલત. અને શેતાન ત્રણેય ચીજ સામે લઈ અને તે ઇન્સાનની સામે પ્રેઝન્ટ કરે છે. પણ તમને ખબર છે શેતાનમાં ઘણો ઇલ્મ છે. 6,000 વર્ષ તેને અલ્લાહની ઇબાદત કરી, તેને ખબર છે કે ટાઈમ ઓછો છે. અગર હું આ ત્રણેય વસ્તુથી આ માણસને બનાવવાની કોશિશ કરીશ તો નહીં થાય. અને તેની આપણી વીકનેસની પણ ખબર છે કે હરેક ઇન્સાનની એક વીકનેસ હોય છે. કોઈની વીકનેસ હોય છે કે તેને દુનિયા સાથે સખત પ્યાર હોય છે, કોઈની વીકનેસ એ હોય છે કે તેને પોતાની ફેમિલી સાથે સખત પ્યાર હોય છે, અને કોઈની વીકનેસ એ હોય છે કે તેને દોલત અને પૈસા સાથે સખત પ્યાર હોય છે. તો જે ચીજ સાથે ઇન્સાનને સખત પ્યાર હોય છે, શેતાન એ ચીજને એક શાનદાર રીતે બનાવી અને તે ઇન્સાનની સામે પ્રેઝન્ટ કરે છે અને કહે છે, અહીં ઇન્સાન તું શું વાત કરે છે? તું એ દુનિયામાં જવા માંગે છે જ્યાં આ ચીજ કે જેના વાસ્તે તે તારી આખી જિંદગી મહેનત કરી, આ દુનિયા કે તેને બનાવવા વાસ્તે આખી જિંદગીની તારી મહેનત પાણીમાં જશે, આ તારી ફેમિલી કે જેના વાસ્તે તેને હલાલ જોયું ને હરામ જોયું ને તડકો જોયો ને છાંયો જોયો એના વાસ્તે તે બધું કર્યું, એને મૂકીને તું જઈ રહ્યો છે? આ તારી દોલત કે જે તે આટલી મહેનતથી બનાવી કાલે કોણ શું કરશે, આ બધું મૂકીને તું જાય છે? તું વિચાર કર, તારી ભૂલ થાય છે. આ દુનિયા જ્યાં તું જઈ રહ્યો છો એના કરતા જે દુનિયામાં તું છો એ દુનિયા બહેતર છે. તારો વિચાર બદલાવી ના. જયારે ઇન્સાને જયારે અલ્લાહની રહેમત જોઈ એના દિલમાં થયું કે કાશ હું ત્યાં જલ્દી જાઉં, શેતાન એને આ સલાહ આપે છે, આ વિચાર બદલાવી નાખ, આ બધું મૂકીને તું જવાની કોશિશ ન કર. ઇન્સાનનો છેલ્લો વક્ત છે, એક કશ્મકશી એની સામે હોય છે, તે શું કરે તે શું ન કરે. અને હજી તમને ખબર છે કે જયારે ઇન્સાન પોતા ઉપર કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે ઇન્સાન બધું ભૂલી જાય છે. આજે દાખલા તરીકે કોઈના ઘરમાં ખુદા ન કરે એને મોત થયું અને હું તેના ઘરમાં જાઉં તો હું એને ઘણી સલાહ આપીશ, ભાઈ રોવાય નહીં, અલ્લાહની મસલેહત હતી, આમ હતું, અલ્લાહ તેને જન્નત નસીબ કરે, આ છે તે છે, ઘણી સલાહ આપી. પણ અગર મારા ઘરમાં મોત થઈ જાય, આ બધા વિચાર મારા મગજમાંથી ચાલ્યા જશે, મગજ ખાલી થઈ જશે અને હું ખબર નહીં પડે કે હવે શું કરું. કોઈકનું એક્સિડન્ટ થાય ત્યારે આપણે એને સલાહ આપીએ છીએ કે તારું એક્સિડન્ટ થયું તે કેમ આમ ન કર્યું, પેલાનો નંબર લેવો હતો, કારની ડિટેલ લેવી હતી, આ કરવું હતું તે કરવું હતું, આપણે એને હજારો સલાહ આપશું. પણ અગર આપણે જ એક્સિડન્ટની અંદર ઇન્વોલ્વ થાય તો બધી ચીજ મગજમાંથી નીકળી જશે, કારણ કે પ્રેશર આપણા ઉપર છે. બસ આ ઇન્સાન કે જે અલ્લાહની બારગાહમાં જઈ રહ્યો છે જવાનું ચોક્કસ છે, શેતાન આટલું એની ઉપર પ્રેશર છે કે તું આ મૂકીને ન જા. બસ ઇન્સાન એક વિચારમાં હોય છે કે હું શું કરું, હું ખુશીથી ત્યાં જાઉં કે ના ખુશી થાઉં, કારણ કે આ એક એન્ટ્રી પરમિટ છે. જે ઇન્સાન ખુશીથી ત્યાં ગયો અલ્લાહ સુબહાનહુ તઆલાની સર્વે નેમતો તેની સાથે છે. અગર ઇન્સાન આનાકાની કરીને ત્યાં ગયો, જવાનું તો છે, પણ અગર ઇન્સાન દિલ એવું કરીને ગયો કે હું આ બધું મૂકીને જાઉં છું તો એ દુનિયા અને ત્યાંની બધી નેમત એનાથી દૂર છે. બસ ઇન્સાનની જે આ કશ્મકશ હોય છે અઝીઝો, તેનું નામ છે સકરાત. જે દુનિયાની ઇમ્પોર્ટન્ટ ચીજ હતી ઈ આજે તે મૂકીને જઈ રહ્યો છે, હવે તેને ડિસિઝન લેવાનું છે. અગર ઇન્સાને પોતાની જિંદગી એવી રીતના જીવી હશે કે જેની અંદર અલ્લાહ ને આહલુલ બૈત ને તેના અહકામ તેની સાથે હશે તો ઇન્સાનનું દિલ હલશે નહીં. ઇન્સાનને સાથે ગમે એવું હોય, જે મેં કર્યું તે આ દુનિયા વાસ્તે, હવે હું માલિક પાસે જઈ રહ્યો છું ને એક વિચાર મક્કમ હશે. પણ જે દુનિયાની અંદર પણ આપણે કઈ ફેન્સ ઉપર બેસીને વિચારતું હશે, શિયા સારા કે આ સારા, હુસેનનો ગમ કરવો કે ના કરવો, માતમ સારું કે માતમ ખરાબ, નમાઝ શું છે પડવી કે અલ્લાહ ખાલી આ ફોર્સ કર્યો, જયારે હરેક એકમની અંદર જે ઇન્સાન એક વચમાં બેસીને વિચાર, તો આ મોકો જયારે છેલ્લો આવશે ત્યારે પણ તે વિચાર કરશે ખુશીથી જાઉં કે ન જાઉં. અને આ એક સ્પ્લિટ સેકન્ડ નું ડિસિઝન છે. ઇન્સાન જે ડિસિઝન લેશે તે પ્રમાણે ત્યાંની તેની જિંદગી હશે, ત્યાંની તેની લાઈફ હશે. અને બસ એટલા જ વાસ્તે આપણને કહેવામાં આવે છે કે તમે તમારી આખી જિંદગીની અંદર જેટલી મહેનત કરો, જે પણ કરો, તે અલ્લાહના પેરીમીટરની અંદર રહીને કરો, કે જે અલ્લાહ કહે છે ઇન્ના ફદૈનાહુ સબીલ રાહે રાત મેં તમને દેખાડ્યું છે. આ હિદાયતના રસ્તાની અંદર રહીને તમે દોલત સાથે પણ કનેક્શન રાખો, ઇન્સાન સાથે પણ કનેક્શન રાખો, ફેમિલી સાથે પણ કનેક્શન રાખો. અને જ્યારે તમારો વખત આવશે ત્યારે તમારું દિલ કહેશે દુનિયામાં મેં અલ્લાહ વાસ્તે કર્યું, આખિરતમાં પણ હું અલ્લાહની ખુશીને આધીન થઈ અને હું ત્યાં જવા તૈયાર છું. અને જ્યારે ઇન્સાનનું દિલ આ રીતે બનશે ત્યારે સકરાતનો વખત 5 સેકન્ડનો પણ હોઈ શકે, 5 કલાકનો પણ હોઈ શકે, 5 દિવસનો, અલ્લાહ સુબહાનહુ વ તઆલા બહેતર જાણે છે. કારણ કે જાવાવાળા ઇન્સાનની આંખ પાસેથી જયારે પડદા નીકળી જાય છે ત્યારે ટાઈમનો કોઈ કોન્સેપ્ટ નથી હોતો. આપણને થાય કે મારો ભાઈ 10 મિનિટ સુધી સકરાત માર્યું, મારા આ 15 મિનિટ સુધી, આપણે કંઈ ત્યાં આ કોઈ વિષય નથી. સકરાત બસ આ એક બે હલમચલ છે, હું આમ કરું કે હું આમ કરું. અને તેના વાસ્તે માસુમીન આપણી પાસે 3 કે 4 ચીજ રાખી ગયા છે કે અહીં લોકો જિંદગીની અંદર અગર તમે આ ચીજો ઉપર વિચાર કરશો અને અમલ કરશો તો સંક્રાંતના વખતે તમને ખાસ તકલીફ નહીં પડે. તેમાંથી સૌથી પહેલી શૈ જે આપણે માસુમીન કહી ગયા છે તે મેં મજલિસની શરૂઆતમાં તમારી સામે પેશ કરી, અને તે છે કે તમારા મોતને તમે હર વખત જિંદગીની અંદર યાદ કરતા રહે. જિંદગીમાં કોઈ એવો વખત ન જાય કે જેમાં તમારું મોત તમારી સામે ન હોય. અગર જિંદગીની અંદર તમે મોતને યાદ કરતા રહ્યા હશો, મોત તમારી સામે હશે, મોતની તમને ખબર હશે કે મોત એક વખત આવવાનું જ છે અને હું તૈયારી કરું, તો જયારે આ તમારો આખરી મોકો આવશે તમને વિચારવું નહીં પડે કે હું હા કહું કે ના કહું, કારણ કે તમારું દિલ કહેશે હા કે ના, ગમે એ કયો જવાનું જ છે, તો શા માટે ખુશી થઈને મલ્લાની બારગામાં ન જાઓ. તો મોત ઉપર હંમેશા તમે એની ઉપર વિચાર કરો. આ એક બીજી વાત કે જે આપણને કહેવામાં આવી છે તે એ છે કે તમે એ વાત ઉપર હંમેશા વિચાર કરતા રહ્યો કે એક વખત એ આવશે કે તમારે તમારી આખી જિંદગીનો જવાબ ત્યાં દઈને જવાનો છે. જે પ્રમાણે અલ્લાહ કુરાન મજીદની અંદર કહે છે કે સુમ્મા ઇલૈના તુરજઉન, ફરીને તમે અમારી જ પાસે આવશો. અને એ વાત એ વિચાર હર વખત તમારી સામે રાખો કે ત્યાં જઈશ અને ત્યાં જયારે મને પૂછવામાં આવશે ત્યારે મારી પાસે ક્યાં જવાબો છે, હું કઈ રીતે જવાબો આપી શકીશ, તે વાત તમે હંમેશા યાદ રાખો. ત્રીજી વાત અઝીઝો, જેની ઉપર આપણે ગઈકાલે થોડો એવો પ્રકાશ પાડ્યો અને તે એ છે કે તમારી હર એક વાજિબાત એવી રીતે પૂરી રાખો કે કોઈ પણ વખતે તમને કોઈ આવીને કે તમારી ઉપર કોઈ વાજિબાત કઝા છે, રોજા કઝા છે, નમાઝ કઝા છે, હજ ઉપર તમે નથી ગયા, ખુમ્સ કાઢી લીધું, ઝકાતની તમે ધ્યાન રાખી છે, આ છે તે છે, અગર કોઈ પણ વાજિબાત તમારી ઉપર હોય તો તમે એને વખતો વખત અદા કરી દો કે જયારે પણ તમને કોઈ સવાલ કરે કે કાંઈ વાજિબાત તમારી ઉપર બાકી છે તો તમે કહી શકો કાંઈ કરતા કાંઈ બાકી નથી, બસ અલ્લાહ કબૂલ કરે એ અલ્લાહની મરજી, પણ મારી ઉપર કોઈ ચીજ બાકી. આ ત્રીજી વાત. અને ચોથી વાત કે જે માસુમીન આપણને ફરમાવી ગયા છે તે એટલી બ્યુટિફુલ વાત છે, એ છે કે દુનિયામાં તમે જેટલા પણ સારા કામ કરો એ કોશિશ કરો કે તમારું સારું કામ ઇબાદત થઈ જાય. સારું કામ ખાલી સારું કામ ન રહે, આ એક ફિલોસોફિકલ વાત છે, પણ એના વિશે બસ આ રીતે તમે વિચાર કરો. હું મેમ્બર ઉપર બેસીને મજલિસ પડી રહ્યો છું, તમે કોઈને પણ પૂછો કે ઇસ્લામની અંદર આ સારું કામ છે, જવાબ એ જ હશે કે હા સારું કામ છે. પણ અગર મારા દિલમાં એ હોય કે મારી મજલિસ લોકોને પસંદ પડે અને લોકો એને સારી કહે તો આ કામ સારું કામ રહી જશે, પણ એ ઇબાદત નહીં થાય. કારણ કે ઇબાદત એને કહેવાય કે જેની અંદર નિખાલસ 100% અલ્લાહ સુબહાનહુ તઆલાની ખુશી હોય, ન ઇન્સાનની ખુશી હોય, ન કોઈ બીજાની ખુશી હોય. મારા દિલમાં બસ એક જ નિયત હોય કે માલિક જે શબ્દ નીકળે છે તારી બારગામાં તું કબૂલ ફરમાવજે, ને કાંઈ ભૂલ હોય તો એવો રસ્તો બતાવજે કે હું મારી ભૂલ સુધારી શકું. બસ આ નિયત ખપે કે મારું સારું કામ ઇબાદતની અંદર ચેન્જ થઈ જાય. તમે સવારના નાસ્તો કરવા બેઠા છો, નાસ્તો કરો, ખાઓ, અલ્લાહ સુબહાનહુ તઆલાએ તમને નેમત આપી છે, કરો, અને તે મુબાહ છે, ખાવું ઇન્સાનને જરૂરી છે. પણ અગર તે ખાવા ટાણે તમે એક વિચાર કરો કે આ ખાવાનું મારા શરીરમાં જવાથી હું એટલા વાસ્તે ખાઈ રહ્યો છું કે અલ્લાહ મને તાકાત આપે કે જેના લીધે હું અલ્લાહની ઇબાદત કરી શકું, યાને એક તમે કામ કરો છો એની અંદર અલ્લાહ સુબહાનહુ તઆલાને તમે મશગુલ કર્યા, તમે એનો સાથ લીધો, તમારું સારું કામ ઇબાદત થઈ ગયું. તો માસુમીન અને આપણા ઉલેમા આપણને કહે છે કે તમે એ હંમેશા યાદ રાખો, જે પણ કરો અલ્લાહની યાદ તમે સાથે રાખો કે આની અંદર હું અલ્લાહને કેવી રીતના ઇગ્નોર કરું. મસ્જિદમાં આવી રહ્યા છો, નમાઝ પાતે, મજલિસ વાતે, દિલમાં વિચાર કરો મજલિસમાં એટલા વાસ્તે જાઉં છું કે ગમે હુસૈન સાંભળવામાં અલ્લાહની ખુશી છે, અલ્લાહનો વિચાર મગજમાં આવ્યો, તમારું અહીંયા બેસવું પેલા સારું કામ હતું, હવે ઇબાદતની અંદર ચેન્જ થયું. તો એક જ કામ છે, પણ કોન્શિયસલી આ એફર્ટ કરતા રહો કે તમારું કામ સારું. અને પાંચમી ચીજ જે આપણને કહેવામાં આવી છે એ છે કે મજમુઆની અંદર તમે એક દુઆ જોશો કે જે દુઆનું નામ છે દુઆયા આદિલા. હરરોજ સુબુની નમાઝ બાદ આપણને કહેવામાં આવ્યું છે કે તમે આ દુઆ જરૂર પઢો, કારણ કે આ દુઆ એ છે કે જ્યારે કટોકટીનો વખત આવશે, સકરાતનો વખત આવશે, અને જ્યારે શેતાન તમને હેરાન કરવા આવશે ત્યારે આ દુઆ એક પિલર, એક દીવાર થઈને વચમાં હશે કે શેતાન તમારા સુધી ઉગી નહીં શકે, શેતાન તમને હલાવી અને હટાવી નહીં શકે. તો આ પાંચ વાતો માસુમીન અને ઉલમા તરફથી આવી છે કે જેની ઉપર અગર આપણે ધ્યાન આપીએ અને અલ્લાહ પાસે દુઆ કરીએ કે આજની શબના આ સકરાતની જે વાત છે તે આપણને સમજવાની પણ તૌફીક આપે અને એની ઉપર અમલ કરવાની પણ તૌફીક આપે. એ બસ અઝીઝો, આખિરમાં મજલિસની આખિરમાં હંમેશા હું એક જ વાત કરું છું કે આ જ વાત તમને કરબલામાં જોવા મળશે. કારણ કે જિંદગીએ મને એટલું શીખવ્યું છે કે જે આખી વાતો દુનિયાની અંદર છે કે જેનો અલ્લાહે હુકમ આપ્યો છે તે સર્વે વાત તમને કરબલાના મેદાનમાં એક સમરી તરીકે ડેફિનેટલી જોવા મળશે. તમે વિચાર કરો કે આશુરાનો દિવસ હતો અને હુસેન પાસે બે ચોઈસ હતા. એક કે અગર હુસેન ખાલી હા કહી દે, યઝીદ બૈયત માગી રહ્યો છે, અગર હુસેન હા કહી દે તો દુનિયાની સારી દૌલત, દુનિયા, એનો એશો આરામ બધું ઇમામે હુસેનને મળી શકતું હતું. અને અગર હુસેન અલ્લાહના ફરમાનને આધીન થઈ અને તેની ના કહે તો હુસેનનો આખા ઘરની કુરબાની પણ નેસેસરી હતી, હુસેનની કુરબાની પણ હતી, અને એના પછી કુફા શામના દરબાર અને તે મનાઝિર પણ હતા. પણ આ ઇમામે હુસેન હતા તેને આપણને બતાડ્યું કે જયારે માલિક પાસે જવાનો વખત આવે ત્યારે દુનિયા સાથે કનેક્શન, ફેમિલી સાથે કનેક્શન, દોલત સાથે કનેક્શન બધું દૂર થઈ જવું જોઈએ અને બસ નજર એક જ જગા ઉપર રહેવી જોઈએ કે માલિક હું તારી દરગાહમાં આવી રહ્યો છું, એવી રીતના બસ માલિક આવું કે તું મારાથી ખુશ અને હું તારાથી ખુશ. અને અઝીઝો, ઇમામ હુસેને કેટલી કેટલી તકલીફો ઉઠાવી, કેટલી કેવી કેવી મઝલૂમિયત હુસેનની સામે હતી. અઝીઝો, બધી ચીજ ઇન્સાન ભૂલી શકે છે પણ એક એવો વખત ઇમામે હુસેન ઉપર આવ્યો કે જે ઇમામના શિયા કોઈ વખતે નહીં ભૂલે. અને તે એ વખત હતો અઝીઝો કે જયારે ઇમામ પોતાના છ મહિનાના બાળકને લઈ અને પાણી વાસ્તે સવાલ કરવાની યઝીદી ફોજની સામે ગયા. અગર હું તમને આના વિશે કઈ વાત કહું તો ઘણી વખત એમ લાગશે કે આપણે આ વાત વધારી રહ્યા છીએ, પણ તમે તારીખમાં જુઓ કે જયારે જનાબે મુખ્તારનો વખત આવ્યો અને જયારે બધા કાતિલોને પકડવાનું શરૂ કર્યું, જે કાતિલને પકડતા હતા તેને પહેલો સવાલ એ કરતા હતા, તું બોલ કે તે કરબલામાં શું કર્યું. પણ જયારે હુરમલાનો વખત આવે છે અઝીઝો, અને જયારે હુરમલા પકડાઈને આવે છે, જનાબે મુખ્તાર પોતાની ખુરશી ઉપર બેઠા હોય છે, હુરમલા નીચે હોય છે, ત્યારે જનાબે મુખ્તાર તેને તે સવાલ નથી કરતા કે હુરમલા તું મને કે તે કરબલામાં શું કર્યું, પણ ત્યારે સવાલ બદલાવી નાખે છે. જનાબે મુખ્તાર પૂછે છે, હુરમલા મને એટલું બતાવ, હું જાણું છું કે તારા જેવો પથ્થર દિલ ઇન્સાન દુનિયામાં કોઈ નથી થયો, પણ હુરમલા મને એટલું બતાવ કે કરબલામાં કોઈ એવો વખત પણ આવેલ કે જયારે તારી આંખની અંદર આંસુ હારી ગયા. એક સવાલ છે. અને જયારે હુરમલાએ કીધું કે હા શેખ, એક વખત એવો આવ્યો કે ઇમામની મઝલૂમી જોઈ અને મારી આંખોમાંથી પણ આંસુ નીકળવા માંડ્યા. જનાબે મુખ્તાર પોતાની ખુરશી મૂકીને નીચે આવે છે, હુરમલાની પાસે બેસીને કે છે, હુરમલા બયાન ફરમાવ, એવો કયો વખત હતો કે જયારે મારા મઝલૂમ ઇમામની ઈ મઝલૂમિયત હતી કે તારા જેવો સંગદિલ ઇન્સાન પણ એ વખતે રોઈ પડ્યો. અને ત્યારે હુરમલા કે છે કે આ શેખ, જયારે ઇમામે હુસેન પોતાના ફરઝને લઈને પાણી વાસ્તે આવ્યા અને પહેલી વખતે સવાલ કર્યો કે મારો આ છોકરો ત્રણ દિવસનો ભૂખ્યો અને પ્યાસો છે, મારા ફરઝને થોડું પાણી આપો, કોઈ કરતા કોઈએ પાણી ન આપ્યું. ઇમામે પોતાની હુજ્જત તમામ કરવા પોતાના ફરઝને કરબલાની ગરમ રેત ઉપર રાખી પોતે દૂર થઈ ગયા અને અમારી ફોજને મુખાતિબ થઈને કીધું કે અગર તમને એમ હોય કે બચ્ચાના બાને હુસેન પાણી પી લેશે તો હું આ બચ્ચાને દૂર રાખું છું, તમે એને પાણી આપો. કોઈએ પાણી તો ના આપ્યું, પણ અમારી ફોજની આંખોમાં આંસુ આવી ગયા. એના પછી હુસેને પોતાના ફરઝને હાથમાં લઈને કહ્યું કે બેટા અસગર, તમે પણ હુજ્જતે ખુદા છો, તમે પણ તમારી હુજ્જત તમામ કરો. અલી અસગરે આ સાંભળ્યું, પોતાના સૂખા હોઠ ઉપર પોતાની જબાન ફેરવી અને અઈ શેખ, આ એ વખત હતો કે ફોજની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. જનાબે મુખ્તાર કે છે, તે શું કર્યું? હુરમલાએ કીધું કે મને ઉમર સાદે કીધું, એકતા ગલામુલ હુસેન, હુસેનના આ શબ્દને કતલ કરી નાખ. મેં એક તીર જોયું અને ઈ તીર હુસેન તરફ ફેંક્યું. અઈ શેખ, ઈ તીર નાના બચ્ચાની ગરદનમાંથી થઈ અને હુસેનના બાજુની અંદર પૈવસ્ત થઈ ગયું. હું જોઈ રહ્યો હતો કે હુસેન શું કરે છે. હુસેને તે તીર કાઢ્યું, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી રાજીઉન કીધું. બચ્ચાની ગરદનમાંથી થોડું ઘણું ખૂન નીકળ્યું, હુસેને પોતાના બા હાથોમાં લીધું, પોતાની દાદી ઉપર મળી, અને મેં જોયું કે હુસેન ખૈમામાં જવાની તૈયારી કરી રહ્યા છે. અહીં શેખ હું જોતો હતો કે હુસેન શું કરે છે, પણ બસ આ વખતે એક એવો મંજર મારી આંખની સામે આવ્યો કે મારી આંખોમાંથી પણ આંસુ નીકળવા માંડ્યા. મેં જોયું કે હુસેન આગળ જાય છે, ખૈમાનો પડદો ખુલે છે, હુસેન પાછા આવે છે. સાત વખત મઝલૂમ હુસેને આમ કર્યું. હું સમજી ગયો કે દર ઉપર આ બચ્ચાની મા છે કે જે પોતાના બચ્ચાની વાત જોઈ રહી છે. બસ અહીં શેખ મુખ્તાર આ એ વખત હતો કે હું પણ કરબલામાં રડી પડ્યો. ત્યારે જનાબે મુખ્તારે કીધું, મારા મૌલાએ પછી શું કર્યું? ત્યારે એને કહ્યું કે બસ હુસેન આ નાની લાશ લઈને ખૈમાની પછવાડે ગયા, પોતાનું ખંજર કાઢ્યું, ખૈમાની પછવાડે એક નાની કબર બનાવી અને હુસેને આ બચ્ચાને કબર બનાવી.